તારીખ 1/11/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 33 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 27
એવી માન્યતાઓ પ્રસિદ્ધ છે, પ્રચલિત છે કે કરતા વગર આ જગત બની શકે નહીં. એક આત્મા બીજાના જીવન મરણ સુખ દુઃખ ઉપકાર ઉપકાર કરી શકે. આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી બોલી શકે. કર્મ આત્માને હેરાન કરે અને કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય અને શાપથી અકલ્યાણ થાય. દેવગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય. આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી શકે અને બરાબર ધ્યાન ન રાખીએ તો શરીર બગડી જાય. કુંભાર ઘડો બનાવી શકે, સોની દાગીના ઘડી શકે વગેરે. અહીંયા વાક્ય પૂરું થાય છે, પૂર્ણ વિરામ ત્યાં આવે છે. આમ અનેક પ્રકારની જે કાર્યકારણ સંબંધીની માન્યતા છે એ ઈશ્વર કરતા જેવી માન્યતા છે. દ્રષ્ટાંત એટલા માટે આવ્યા છે, બીજા માનતા હશે આપણે ક્યાં માનીએ છીએ. ઈશ્વર કરતા જગતમાં ભલે હિન્દુ મુસલમાન માને, જૈનો પણ કેટલાક માનવું હોય તો માને, પણ હવે આપણે આ વાત સમજ્યા છીએ, ઘણા વખતથી સમજ્યા છીએ, માટે આપણે તો આવું માનતા નથી. એ બ્રહ્મા પણ રહેવા જેવું, એક આત્મા બીજાના જીવન મરણ કરી શકે, હું કોઈને જીવાડી શકું, રક્ષા કરી શકું, દયા પાડી શકું, મર્યાદા પાડી શકું, એ ઈશ્વર કર્તૃત્વની માન્યતાની બરાબર છે, એની તુલ્ય છે. ગ્રહિત મિથ્યા દર્શન, જેમ ઈશ્વર કરતાની માન્યતા ગ્રહિત મિથ્યા દર્શન, એટલે કે તીવ્ર મિથ્યા દર્શનનો તીવ્ર દર્શન મુનિનો પર્યાય છે, એમ બીજાને જીવન મરણ કરી શકવાનો કે સુખી દુઃખી કરી શકવાનો, એને સુખી કરી શકું, મદદ કરી શકું, અથવા એને હું દુઃખી કરી શકું, એના ઉપર ઉપકાર કરી શકું, અથવા કોઈ મારા ઉપર ઉપકાર કરે પછી પ્રેમમાં જાય વિના, હું બીજા ઉપર ઉપકાર કરું તો બીજા મારા ઉપર ઉપકાર કરે, હું બીજાને સુખી દુઃખી કરું તો બીજા મને સુખી દુઃખી કરે, એ વાત આવ્યા વિના રહેશે નહીં. પોતાના દુઃખનું કારણ બીજાને માથે નાખશે. એ તો ઠીક, આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી શકે. હું શરીરના કાર્યો કરી શકું, શરીરને નભાવવા માટે જે કોઈ પ્રવૃત્તિ થાય એ બધી હું કરી શકું, વેપાર ધંધો કારખાના નોકરી કે ઘરના કાર્યોમાં રસોઈ બનાવવી, અનાજ સાફ કરવું, ઘર સાફ સુથરું રાખવું, ઘરને શોભાયમાન રાખવું, શણગારવું, આ બધું હું કરી શકું, મકાન ચડાવી શકું, બનાવી શકું, રહી શકું, એ બધી માન્યતા ગરીબમાં જાય છે. અને કોઈ એવા જીવો નથી કે જેને રાગ ન કર્યો હોય અને એને કર્મ બંધના ના હોય, એવું તો બધું જીવો કરે એવા જ બંધાય. ત્યાં નિમિત્ત નહીં, સંબંધ બતાવો છે, કરતા કર્મ સંબંધ બતાવો બતાવો નથી. એમણે એ પદ લખ્યા છે ને બનાસીદાસજીના, કે જડતે જડત્રણ કાળમાં ચેતન ચેતન રૂપ, કોઈ કોઈ પલટે નહીં. આ સ્વભાવ એક બહુ સ્પષ્ટ વિચારવા જેવો વિષય છે, કે જો જળનું કાર્ય ચેતન કરે તો અનેક પરમાણુમાં ચેતના આવશે, અને જો ચેતનનું કાર્ય જળ કરે તો જળ કરે તો અનેક આત્માઓમાં જળતા આવશે. આત્માઓમાં જળતા આવે ને પરમાણુમાં ચૈતન્ય દાખલ થઈ જાય એવી અવ્યવસ્થાને કોણ રોકી શકશે, કેવી રીતે રોકાશે? એ તો વસ્તુના સ્વરૂપ વિજ્ઞાનને નહીં સમજીને વાત છે. વસ્તુના સ્વરૂપ વિજ્ઞાન ને સમજે એને તો એમાં શંકા પડે એવું નથી. આત્માની પ્રેરણાથી શરીર હાલી ચાલી શકે, એટલે હું અસંયમ કરી શકું, સંયમ કરી શકું, એ બધા પર્યાયો એમાં આવી જાય છે. બોલી શકું, મૌન રહી શકું, એ બધું એમાં આવી જાય છે. ખાઈ શકું, ઉપવાસ કરી શકું, એ પણ એમાં આવી જાય. કર્મ આત્માને હેરાન કરે, શું કરીએ? કે કર્મનો ઉદય છે એટલે અમારે રાગ કરવો પડે છે, બાકી અમારે તો જરાય રાગ કરવો નથી, દ્વેષ કરવો નથી, મોહ કરવો નથી, કોઈ અપરાધ કરવો નથી, પણ કર્મનો ઉદય અમને કરાવે છે. કોના જેવી વાત છે કે કોઈ એમ કહે કે ભાઈ મારે તો દારૂ પીવો નહોતો પણ મને બીજાએ પીવડાવ્યો, એનું શું કરવું મારે? ઠીક, બીજાએ દારૂ પીવડાવ્યો એટલે મારે પીવો પીડ્યો, એવી હાસ્યાસ્પદ વાત છે કે તારી રુચિ વિના અને પીધો તારે તને ઠીક લાગ્યું છે કે નહીં એનો વિચાર કર્યા વિના તું આ જવાબ પીએ છો, એ બચાવ જૈન નીતિમાં બિલકુલ ચાલે એવું. એવી અનિતિ જીન માર્ગ ને વિશે સંભવે નહીં. કર્મ હેરાન કરે, શું કરીએ? ગુરુ અમને ઊંધે રસ્તે ચડાવી દીધા, અત્યાર સુધી શું કરીએ? અમારા મહારાજાએ અમને ઊંધે રસ્તે ચડાવી દીધા. એટલે ભાઈ તું ચડ્યો ત્યારે એને ચડાવ્યા છે, તારા ચડ્યા વિના એ ચડાવી શકે એ વાત નથી. એને તને ચડાવ્યો તો અમને કેમ ન ચડાવ્યા? આ સવાલ થાય. પોતે પોતાના હિત હિતનો પ્રયોજન અપ્રયોજનનો ન્યાય અન્યાયનો વિચાર કરતો નથી. બીજે જ્યાં પ્રયોજન લાગે ત્યાં કરે છે, અહીંયા કરતો નથી. ધર્મસ્થાનમાં મૂંઢતાએ વર્તે છે. સંસારના કાર્યોમાં સંસાર ચાતુરીનો ચતુર થઈને ફરે છે. એવી એની માર્ગને વિશે સંભવે પોતાને મહંત્ર દોષ બીજાને માથે નાખવો. કર્મ આત્માને હેરાન કરે. કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય અને કોઈ શાપ આપે તો એનું અકલ્યાણ થઈ જાય એવું પણ જગતમાં બનતો નથી. અન્ય મતમાં તો આવી બહુ કથાઓ જોડી કાઢેલી હોય છે. વાત વાતમાં શાપ આપે, શાપ આપવાના અધિકારી છે કે નહીં એની પવિત્રતાનું ઠેકાણો ન હોય તો એ શાપ આપી શકે, એવા બધા કથાઓ ચાલે છે. જોડી કાઢે તે મને હેરાન કર્યો માટે હું તને શાપ આપું. પ્રશ્ન કોઈ કોઈને આશીર્વાદ આપે છે, કોઈ કોઈને શાપ આપે છે, બે પ્રતિપક્ષની વાત છે. અને એ વાત જગતમાં પ્રસિદ્ધ છે કે આને આના આશીર્વાદ છે, આને ગુરુની કૃપા છે, આને અમુક ગુરુની અમી દ્રષ્ટિ છે, ફલાણો છે, આમ ગુરુદેવ કહેતા ચાપડી રાખતા તમે કે આમાં કઈક જાદુ છે, મહારાજ ફેરવે છે, પૈસાવાળા ચોખ્ખું કહેતા કે આમાં કાંઈ નથી, કે આ સુખડની ચાપડી તો આત્મનો પસીનો શાસ્ત્રને ન સ્પર્શે એટલો વિવેક નિમિત્તે રાખી છે. બીજું કાંઈ આમાં જાદુ નથી, આમાં પવિત્રતા નથી, આમાં કાંઈ છે નહીં. આથી કોઈને પૈસા મળે છે એ વાત રામ સાચી હોય તો તદ્દન ખોટી વાત છે. પણ જે અનાદિની રૂઢ ગૂંઢ માન્યતાઓ છે બધે કોઈને કોઈ ચીજ જોડી દે છે, પછી એનો પ્રચાર બહુ સહેલાઈથી ચાલે છે. આવી હલકી વાતોનો પ્રચાર બહુ સહેલાઈથી ચાલે છે. એક તો જીવને લાલસા છે સંયોગમાંથી સુખ લેવાની, એમાંથી આ વૃત્તિને પિરિયા મળ્યા એના જેવું છે. હું કે એક ડબ્બો એક તો એને લાલચ છે ને એમાં કોઈ બતાવનારા મળે, ધૂમ ચડ્યું અને ધોળાવનારા મળે, પછી તો હરખાઈ ધોળે એના જ લાગુ પડી જાય છે. કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય ગ્રહિત માન્યતા છે, કોઈના શાપથી અકલ્યાણ થાય ગ્રહિત મિથ્યાત્મની માન્યતા છે. અરે દેવગુરુ શાસ્ત્રની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય ગ્રહિત મિથ્યાત્મ. એક સરખા તાજવા કાટલા છે, ક્યાંય ફેરફાર નથી કાટલાનો. અમારા જીનેન્દ્રો તો બધાને સુખી કરે કે ન કરે, જીનેન્દ્ર દેવથી તો કલ્યાણ થાય કે થાય, પવિત્ર વિતરાગી સંતોથી કલ્યાણ થાય કે ન થાય એ તો કોઈને સાપ દેતા નથી, પણ અમે પોતે પવિત્ર છે એટલે એનાથી તો એનો આશીર્વાદ મળે કે ન મળે કોઈ કોઈ કરી શકે એ વાત ના સિદ્ધાંત વિરોધી છે. સિદ્ધાંતની બહારની એ વાત છે, વસ્તુના સ્વરૂપની બહારની એ વાત છે, એ કોઈ રીતે થઈ શકતો નથી. તું તારું કલ્યાણ કર, તારો દુશ્મન પણ તું છો અને તારો મિત્ર પણ હું છો. અત્યાર સુધી તારી દુશ્મનાવટ ન કરી છે, તારી દયા ત્યાં પાળી નથી. જન્મ મરણ થી છૂટવાનો માર્ગ તેવા જીવને હાથ લાગે છે કે જેને અનંત જન્મ મરણ કરીને દુખી થયેલા આ આત્માને જેને દયા આવે છે એવા અધિકારી જીવને મરણ થી છૂટવાના માર્ગનો પત્તો લાગે છે. હજી જેને પોતાની દયા નથી આવતી કે કોઈ રીતે આ માર્ગ કઈ રીતે છૂટી શકાય છે સંસારથી એને પત્તો લાગે. આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી શકે, અને જો ધ્યાન ન રાખીએ તો શરીર બગડી જાય. વાત એક ટકો પણ સાચી નથી. કોઈને પોતાનું શરીર બગાડવું છે એવો અભિપ્રાય એક જીવનો જગતમાં નથી. દેહાત્મ બુદ્ધિ હોવાને લીધે બધાને શરીર સારામાં સારું રાખવું છે, તંદુરસ્તમાં તંદુરસ્ત રાખવું છે. અને શરીર વિજ્ઞાનના જાણકાર, તબીબી વિજ્ઞાન જેને ડોક્ટરી સાયન્સ કહે છે, એના જાણકાર પણ બિચારા માંદા પડીને મરી જાય છે. એ કોઈ એડવાન્સમાં એવી દવા નથી લઈ શકતા કે એને માંદગી જ ન આવે. ગમે તેવો હોય, રાતે રાણ જેવું શરીર હોય, પરમાણુ એક સેકન્ડમાં ફરે, વાર લાગે નહીં. પરમાણુની પર્યાય શરીરની બદલવાની હાવ સ્વતંત્ર બદલ છે. એ જીવના ઈચ્છાને કોઈ તાબેદારી સ્વીકારતા નથી. શૈલીથી વાત કરતા, ભાઈ આ શરીર તારું થઈને તારી જોડે રહ્યો નથી, તું આત્મા છો ને આ તારી જોડે રહેલું આ શરીર જેને તારું શરીર કહેવાય છે, બીજા એ તારો થઈને રહ્યું નથી, તારો થઈને રહેતો નથી, માટે તું એને તારો માનમાં માનીશ તો તને દુઃખ છે. કેમ કે પરમાણુ કરશે એટલે તને કે એ દગો દીધો, જેના ઉપર વિશ્વાસ રાખ્યો તો એને દગો દીધો, એનો આઘાત લાગ્યા વિના રહેશે નહીં. મોટે ભાગે જે જીવો શારીરિક અવયવોથી અપંગ થાય છે એને માનસિક મારા કાબુમાં કઈ નથી, મારી ઈચ્છા પ્રમાણે ખાઈ પી શકતો નથી, હાજરી ચાલી શકતો નથી, બીજા કામ કરી શકતો નથી, માનસિક પોતાની પરાધીનતાનું એને દુઃખ લાગે છે. એનું કારણ એને વિશ્વાસ કરશે શરીર ઉપર. શરીર ધ્યાન રાખીએ તો સારું રહે, ને ન ધ્યાન રાખે તો બગડી જાય, એ પણ ગ્રહિત મિથ્યા દર્શનની માન્યતા છે. કુંભાર ઘડો બનાવી શકે પણ ગરીબ મૂકે. લાવો કુંભાર વગર કોઈ ઘડો વિનો હોય તો લાખ વર્ષ માટી ઢગલામાં પડી રહીએ, માટીના ઢગલા સાથે ખેતરમાં, એની મેળે કોઈ દિવસ ઘડો વિનો હોય તો એક દાખલો બતાવો. માટે કુંભાર ઘડો બનાવે છે એ વાત નજરે જોઈ ખોટી માટી કેમ? જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. શ્રીમદજીએ કેટલાક વચનો લખ્યા છે કે આ જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. એને આગ્રહ થઈ જાય કે નહીં નજરે જોઉં છું. પંડિતોની ભાષામાં એને એમ કહે છે કે દ્રષ્ટ ઈષ્ટને ન માનવું, તમે તો દ્રષ્ટ ઈષ્ટને માનતા નથી. અગ્નિથી પાણી ઊંધું કરી શકાય છે, કુંભાર ઘડો કરે છે અને સોની દાગીના ઘડે છે, નજરે જોવામાં આવે છે. એવા કલાત્મક દાગીના ઘડ્યા હોય અક્કલ કામ કરે નહીં બીજા માણસની, તો સામાન્ય માણસની તો બુદ્ધિ કામ કરે નહીં કે આવું સરસ કામ કેવી રીતે કરી શકે. ના પાડે છે ભગવાન એમ કહે છે કે એ રજકણને કોઈ આત્મા અડી શકે નહીં, ફેરવી શકે નહીં, એની પર્યાયને રચી શકે નહીં, કરી શકે નહીં, સ્વરૂપમાં જગતમાં એવા અનેક કાર્યો છે, બહુ મોટા મોટા કાર્યો છે. આ તો બધા નાના નાના દ્રષ્ટાંત છે. આ ભરતીને ઓટ સમુદ્રમાં આવે છે. ગમે એવો પવન હોય, ગમે એવી ઋતુ હોય, એના ટાઈમે ભરતીને એના ટાઈમે ઓટ કોણ લાવે? અબજો ટન પાણીનો લોડ પ્રવાહ ફરે છે. કેટલું પાણી હોય છે? અબજો ટન પાણી હોય છે. કરોડો નહીં, અબજો નો અબજો ટન પાણી હોય છે. કોઈ મશીનરી ગોઠવી હોય તો કામ ન આવે. કોઈને ભરતી કૃત્રિમ લાવી શકાય નહીં દરિયામાં. કોઈ મશીનરી ન લાવી શકાય. અને આવી હોય તો એને ઓટ કરી શકાય નહીં. કેવી રીતે થાય છે? કુદરતના ઘરની ચીજ છે, નજર હાથે દેખાય એવી વાત. આ પાણી એને કોઈ કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં કોઈ કરવાનો પ્રશ્ન નથી.
પરમાણુ શક્તિ છે,
પરમાણુ એક એક પરમાણુ એટમિક એનર્જી છે. આજે તો એ કઈ સાયન્સ વાળાને વિજ્ઞાન વાળાને સમજાવવું પડે નહીં. એક પરમાણુમાં એટમિક એનર્જી છે. અનંત શક્તિ છે. એ તો હજી સ્કંદ છે. જેને આજનું વિજ્ઞાન એટમ કહે છે એ તો સ્કંદ છે. મૂળ પરમાણુ તો જૈન દર્શનમાં જે કહ્યો છે એ તો અવિભાગ છે. ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી. કોઈ સાધનથી, કોઈ દૂરબીનથી, માઇક્રોસ્કોપથી પરમાણુ ઇન્દ્રિય જ્ઞાનમાં આવી શકે. એ વગેરે સર્વમાન્યતાઓ ઈશ્વર કરતાની માન્યતા જેવી ભ્રામક છે. જેવી ઈશ્વર કરતાની માન્યતા ભ્રામક છે, એવી આ માન્યતા ભ્રામક છે. બે એક વર્ગના કર્મ મને હેરાન કરે એ બધું એમાં પોતાના આત્માની વિરાધના કરે છે, ભગવાન ની વિરાધના પણ કરે છે. શુભ શુભ ભાવોને ઓળખવા એક વાત છે, અને આરાધક વિરાધક ભાવોને ઓળખવા બીજી વાત છે. ભાવ છે પાપ છે, પણ વિરાધક ભાવ છે તીવ્રમાં તીવ્ર પાપ છે. અશુભ ભાવ છે થોડા અશુભ ફળ મળે, વિરાધક ભાવથી તો નરક ની ગોદમાં જાય. એટલે સામાન્ય શુભ અશુભ ભાવને સમજી શકે ત્યારે એમ થાય કે આપણને તો કોઈ પાપ તત્વને ખબર પડે છે. પણ જેને વિરાધક ભાવની ખબર પડતી નથી એને અશુભ ભાવની પણ ખબર પડતી નથી, તીવ્ર અશુભની પણ ખબર પડતી. આ સિવાય બીજી કોઈ અભિલાષા રાખવી નહીં, નહીં હેરાન થવાની વાત છે. એમાં ભેદ પછી છે કે જે અશુદ્ધ છે એમાં શુભ છે અશુભ છે. શું હવે અશુભ છે એમાં બે ભેદ છે, એક સામાન્ય અશુભ છે અને એક વિરાધક જાતના પરિણામ છે. તીવ્ર અશુભ નહીં પણ તીવ્ર અશુભ છે. એટલે સામાન્ય સુભાષુભ તો જીવની થયા વિના રહેશે નહીં. સંસારી જીવને સંસાર અવસ્થામાં જે જગ્યાએ ફસાયો છે પૂર્વકર્મને લઈને એમાં સામાન્ય શુભ શુભ થયા કરશે, પણ વિરાધક પરિણામ ન થાય એનો મોટો ખ્યાલ રાખો. ભાઈ સિમંદર ભગવાનને ચાંદીનો છત્ર ચડાવીએ કે સોનાનો છત્ર ચડાવીએ, પ્રશ્ન એમનો હતો. કઈક મારું મારેલો સફળ થાય એવું કઈક ભાવ થાય તો કેમ, એ બધા વિરાધક પરિણામ થાય, તીવ્ર મિથ્યાદર્શન ગ્રહિત મિથ્યાદર્શન થાય પરિણામ. વિતરાગના સ્વરૂપને ઓળખે, એ વિતરાગની સમક્ષ એમાં પરિણામ કરે. કરુણાદૃષ્ટિ શું કરશે જાણે જોયું કે પૂછો હતો ને, એવી રાગરૂપ કરુણા વિતરાગોને મળી. વિતરાગની એક અંશે પણ રાગાંશ નથી, એટલે છદમસ્ત જે રાગની કરુણા કરે દયાહિતનો ભાવ કરે એવા પરિણામ વિતરાગ દેવને કદી સર્વજ્ઞ જિનેન્દ્ર વિતરાગ એને નિષ્કારણ કરુણા ને નિરાગી દયા ને નિરાગી કરુણા કહેવામાં આવે. એટલે શું કે એમના સ્વરૂપને સમજનારને આત્મ સ્વરૂપ સમજાય છે ને એનું કલ્યાણ થઈ જાય છે, સુખી થઈ જાય છે, એના ઉપર ખુશીથી વિચાર કરે છે. તો હું તમારી સામે જોયું ત્યાં મારું આટલું કલ્યાણ છે, તમારી સામે જોયું તમારું સ્વરૂપ જોયું ત્યાં મારું કલ્યાણ થઈ ગયું. આપ તો કેટલા બધા દયાળુ છો, પણ અન્ય જીવનું હિત અહિત હું જ કરું છું એમ જે માને છે તે પોતાને અન્ય જીવ માને છે. જે અન્ય જીવનું હિત રહિત જ હું જ કરું છું એમ જે માને છે તે પોતાને અન્ય જીવ રૂપ માને છે. અને જો ભગવાન બીજાનું ભલું કરે તો એને જીનેન્દ્રની મિથ્યા દ્રષ્ટિ ઠરાવ્યા, કેવડો મોટો અપરાધ કર્યો એને છત્તર ચડાવીને, ભગવાનને ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ ઠરાવ્યા. અન્ય જીવનું હિત હિત હું જ કરું છું કે બીજા કરે છે એ બધી એક પ્રકારની માન્યતા છે. જે બીજા કરે છે એમ માને એને હું કરું છું એમ આવ્યા વિના રહે છે, હું કરું છું એ બીજા કરે છે એમ આવ્યા વિના રહે છે. અને જ્યારે કોઈ કોઈનું હિત અહિત કરી શકે એવી પાયામાં માન્યતા જેની સ્વીકારેલી હોય એને રાગ અને દ્વેષ મટવાનો અવસર આવે કેવી રીતે? કોઈ મારું હિત કરી નાખશે અને કોઈ મારું હિત કરશે, હિત કરશે એના પ્રત્યે રાગ, હિત કરશે એના પ્રત્યે દ્વેષ, કેમ કે કરી શકે છે ને? માટે ક્યારે કોણ શું કરે શું કહેવાય, શું ખબર પડે આપણને કે કોણ મારું ક્યારે કેટલું હિત કરશે, કોણ મારું ક્યારે કેટલું હિત કરી શકે. માટે હિત કરવા માટે આપણે એવા સંબંધો રાખો અને અહિત ન કરે એના માટે એવી વ્યવસ્થા રાખો એને રાગ દ્વેષ મનવાનો કોઈ અવસર આપી શકે. આ જીવનું કોઈ હિત અહિત કરી શકે એટલે કોઈના હિત અહિત પ્રત્યેની પરતરફની સાવધાની રાખવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પાયામાંથી વાત કરે છે અને એવું વસ્તુનું સ્વરૂપ છે જેવો પોતે વિતરાગ થઈ શકે એવું જ વસ્તુનું વિજ્ઞાન છે. વસ્તુના વિજ્ઞાન પ્રમાણે વિતરાગતા જ થાય, રાગદ્વેષ કોઈ પણ સંયોગિક લાભ કોઈ પણ પ્રકાર કોઈ પણ પ્રકાર આર્થિક ને આર્થિક ને કોઈ પણ પ્રકારનો સંયોગિક લાભ આટલા મુખથી સાંભળવા આવે છે એટલે આપણને કોઈ મદદ તો જરૂર પડશે ત્યારે તો ખૂબ મદદ થઈ જશે આટલા બધા સંબંધો કરવામાંથી આપણને કઈ કઈ સંબંધ કરવામાં તો કામ આવશે ને બીજું ફળ ના આવે ભૌગોલિક ક્રિયાને અન્ય જીવને હું હિતહિત કરી શકું તે પોતાને અન્ય જીવ રૂપ માને છે એને પોતાના આત્માનો માન્યતામાં નાશ કર્યો તેમજ ભૌગોલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું છું એમ જે માને છે તે પોતાને ભૂગોળ સ્વરૂપ માને છે અન્ય જીવના કાર્ય સાથે પોતાને પોતાને કરતાપણે જોડે ત્યારે બીજે પોતે અન્ય જીવરૂપ થાય છે અન્ય પદાર્થ જે જળ છે એના કાર્ય સાથે પોતાને કરતાપણે જોડે ત્યારે પોતે જળ થાય પોતાને જળ પર આમ બંનેમાં પોતાના સ્વરૂપ અસ્તિત્વનો નાશ સ્વીકારવો એનું નામ મિથ્યા માન્યતા મિથ્યા દર્શન અથવા એનું અનુસંધાન ભૂગોળની ગતિ સાથે એમાં નિગોદના જીવને જૈન દર્શન સિવાય કોઈ અસ્તિત્વ અન્ય મતમાં તો કંદુ મોનું ભક્ષણ કરે છે જીવ જ માનતા માનતા નથી કરતા જીવ ખાવાનું હોય ખાવા માટે ભગવાને બનાવ્યું હોય ને ભાઈ ઘેરે છે જગતમાં ખાને છે ઘેરે બનાવી છે કે નહીં ખાવા માટે વિવેક કરવો જોઈએ પણ એને પોતે અપરાધ કર્યો એ શ્વાસોશ્વાસમાં આધાર એનો મન કોમન બોડી હોવાથી એને સામાન્ય શરીર કહે છે એક શરીરમાં આનંદ નિગોદ્યા હોય બધા એક સાથે જન્મે ને એક સાથે મળે એક સાથે જન્મે ને એક સાથે શરીરમાં ત્યાગ તો કરો તમે નવા શરીરનું જન્મ છે જન્મ છે એક સાથે બધા મળે એક જ કામ એને જન્મ જન્મ મરણ સિવાય એને બીજું કોઈ એના જીવનમાં કાર્ય જ નહીં જન્મ મને મરવું તીવ્ર દુઃખે જન્મ હું નથી એવો એને અપરાધ કર્યો બીજા જીવના કાર્યો કરતી વખતે અને બીજા જળના કાર્યો કરતી વખતે એને પોતાના અસ્તિત્વને પોષવાની મહેનત કરી છે પુરુષાર્થ કર્યા છે પોતાના અસ્તિત્વને એને ભાવે એ પરિસ્થિતિ ઉભી હતી દ્રવ્ય એ પરિસ્થિતિ બીજો એને સ્વીકારશે નહીં જીવ છે બીજો સ્વીકારશે કેમ એમાં અનંતતા રહ્યા આ વિચાર પોતે બચી શકે એનો આ ઉદ્દેશ ફરતા વાર કેટલી લાગે છે ખબર જ પડતી, કઈ તકલીફ જોયું. પણ હવે ત્યાં શું છે કે એના દુઃખની કોઈ મોત થતી નથી, કે હું આટલો દુઃખી છું એમ કોઈ લખી શકતો નથી, બતાવી શકતો નથી, કહી શકતો. પણ આપણે એ રીતની પહેલાંની પરિસ્થિતિ જોઈએ કે કોઈ એવું દર્દ થાય છે, કેન્સર જેવા, એઇડ્સ જેવા, હજી તો એને ટેસ્ટિંગ લેબોરેટરીમાં લઈ જાય, ટેસ્ટિંગ જગ્યાએ જરાક તપાસી લઈએ ત્યાં પછી વાવાળા માટે દર્દીઓને શું થાય છે, પગ દુખતા હોય, હાથ પગ ધ્રુજવા માંડે, કેટલાક બેસુદ્ધ થઈ જાય, કેટલાકની આંખો ચડી જાય, શું થાય છે? આ તો બધા નજરે દેખાય છે કે હજી તો નક્કી એમાં શું હોય. પણ મન નથી એટલે દુઃખ નથી, એવું નથી, વધારે વધારે દુઃખ ક્યાં છે? દાખલા તરીકે એક માણસ કોઈ છલ મારી એટલે દુઃખથી, બીજી મારી એટલે દુઃખથી ખૂબ મારતો જાય, ઓલો કે બસ 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 પછી બેભાન થઈ જાય, પછી ઓલો મારે તો પછી એને દુઃખ થતું મટી જાય. એની દુઃખની માત્રા એટલી વધે છે કે જે દુઃખ તૂટે સમજી શકવા માટે કાબે રહેતા, પણ નથી સમજતો માટે દુઃખ નથી. મન મૂંઢાય છે, મન જાય છે, અન્ય પ્રાણીઓ વાત થતા મન ઓછી થઈ જાય છે. એમ એથી વધારે ખરાબ સ્થિતિ અસમની બહુ મુખ્યમંત્રી હોય પણ અસમની એટલી બહુ દુઃખી, થોડીક મૂંઝવણ મનની થાય તો માણસને કેટલું દુઃખ થાય ખબર છે. પૈસાવાળો હોય શ્રીમંત હોય આમ દામ થાય પણ મૂંઝાય તો આપઘાત કરે, પડતું મૂકે, ઝેર ખાઈ ગઈ, મૂંઝવણનો દુઃખ ન સહન કરે, પીડાનું દુઃખ સહન થઈ શકે, મૂંઝવણનું દુઃખ સહન ન થાય. આત્માને સમજાવવું હોય આત્માને ડવો નહીં, મૂંઝાઈ જાય એવું ન કરવું અને મૂંઝવવો નહીં. મૂંઝવણથી મૂંઢવણ મૂંઢ દશા થઈ જશે એ સ્થિતિ બાજુ. ત્રણ ઇન્દ્રિયને એટલી વધારે, બે ઇન્દ્રિયને એટલી વધારે જોશે, એક ઇન્દ્રિયની બુદ્ધિ એટલી વધારે જોશે, એનું દુઃખ એ વેદે અને સર્વજ્ઞ જાણે. પછી સર્વજ્ઞતા જ્ઞાનમાં બધું જણાય છે એને બહાર સુધી વાત પરમાત્મા જે પરમેશ્વરના જ્ઞાનમાં જે વિશે પ્રત્યક્ષ આવ્યો એ માહિતી ખબર કેમ પડે છે? તમને તો ખબર પડે જ નથી, એની મૂકી તો માનવા જ ગયા છે. એ જ્ઞાનની માહિતીમાં પ્રકાશિત થયેલો વિષય છે, નિર્દોષ પરમાત્મા એ કહેલી વાત છે. એનું સંગઠન સત્ય માનવ જેને એનો અનુભવ કર્યો હોય અને જો સ્વરૂપ નિર્દોષ હોય, નિર્દોષ નરણનું કથન માનો તે જેણે અનુભવ્યું, પ્રાપ્ત કરવા વચ્ચેનો પણ સત્ય કેવળ માનવો. અનેક વાતો છે જીવનમાં, હજારો અભિપ્રાય છે, તર્ક છે, વિતર્ક છે, અનેક જાતની વાતો છે, કોનો સાચો માનવો? આપણે એક જીવને પ્રશ્ન થાય છે ત્યારે એનો ફેંસલો આપ્યો. સોળ વર્ષે ત્યાંથી વિચારણા આપી, આખું વિચાર રાખે, નિર્દોષ નરનું કથન માનો તે પવિત્ર હોય, નિર્દોષ હોય, પુત્ર હોય, જેની વિતરાગતા અને પવિત્રતા પ્રસિદ્ધ હોય, જેની પવિત્રતાને વિતરાગતા જોઈને નમી પડે, ઇન્દ્રો નરેન્દ્રો, ઇન્દ્રો જેને નમે છે, એવા પુરુષનું વચન છે. આપ્ત પુરુષ કયા છે? શાસ્ત્રમાં એનું નામ આપ્ત પુરુષ કયા છે. આપ્ત એટલે વિશ્વસનીય, જેના ઉપર 100% ભરોસો થઈ શકાય એવા પુરુષના વચન છે. એને નિર્ગ્રંથ વચનામૃત કહેવામાં આવે છે. એને ગ્રંથિ નથી, બહુની ગ્રંથિ નથી, અજ્ઞાનની કોઈ ગ્રંથિ નથી. Yeah, pretty much. છોડવાનું મહિના વિના આખું જગત કરતા ને ભૂમતા ની પાછળ છે. કાર્ય કરવું છે ને એનું ભોગવવું છે. મારા આત્માને મૂંઝવણ સ્વરૂપ થઈ છે એની દયા મને આવી છે. મારા આત્માની મને દયા આવી છે. પોતે સ્વલક્ષી કાવ્ય લખેલું છે. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. પશ્ચાત દુઃખ દે જેના છેડે દુઃખ ઉભું થાય એમાં પહેલા સુખની કલ્પના ઉભી થઈ હોય એ સુખ નથી, સુખનો આભાસ છે. માટે સિદ્ધાંત એ પ્રકારને છોડી દેવાનો છે કે ત્યાગવા સિદ્ધાંત સિદ્ધાંત એવો છે કે એ પ્રકારને સુખ માનીને ગ્રહણ કરવો. પંદર હો વર્ષે આવે ને આજુબાજુ પંદર સોળ વર્ષે સર્વજ્ઞ સ્વરૂપે પોતાના આત્માનો અનુભવ કર્યા પછી એનું સમય જ્ઞાન કેટલું ઉજ્જવળ છે વિચાર કરવા જેવું. એકાવતારે થઈ ગયા, એકાવતારે થઈ આપણે તો નસીબદાર છે કે નીકળી ગયા છે જીવનમાં નથી ગયા એવું અને કાળ ગયો છે પણ નીકળી ગયા છે. બાકી તો બે ઇન્દ્રિય થવું મુશ્કેલ છે. અનંત અનંત કાળ ગયો જાય બે ઇન્દ્રિય પણ મળે કેમ કે એવા જ પરિણામ કરે બુદ્ધિપૂર્વક એવા જ પરિણામ એને થાય. નિગોદ ને લાયક પરિણામ થાય ને નિગોદ ના કરતો બટેટા ને શેકે શકે ને ઉમણા પાણીમાં ખરાબ પાણીમાં વરાળ ન લઈ શકે આંગળી અડાડી ન હોય એવા પાણી માટે બાફે ત્યારે શું કરે પાણી ગરમ થાય ત્યારે બફાય શું થતું હશે. પાણીમાં થોડીક વાર ઠંડા પાણીમાં રાખે તો સમજણ પડે નાક બંધ થાય શું થતું હશે વિચારવા. કોઈ અબુદ્ધિપૂર્વક અંધકશાય થઈ જાય છે. અબુદ્ધિપૂર્વક કોઈ કાળે એવી કોઈ કાળ વૃદ્ધિ આવે અબુદ્ધિપૂર્વક કશાય ની મંદતા થાય અને બારો નીકળે ઇતર નિગોદમાં આવે અથવા બે ઇન્દ્રિયમાં આવે ત્રણ ઇન્દ્રિયમાં આવે ચાર ઇન્દ્રિયમાં આવે ચંદ્રમાં આવે સમય ઇન્દ્રિયમાં થઈ શકે પણ અબુદ્ધિપૂર્વક કશાય ની મંદતા થાય છે. બુદ્ધિ નથી ત્યાં કશાય મંદ કરવું એટલો વિવેક નથી. ધર્મને આરાધનાનો તો પ્રશ્ન નથી એટલો પણ વિવેક નથી પણ થઈ જાય છે. છ મહિનામાં 608 જીત નીકળે છે. છ મહિનામાં 608 જીત વ્યવહાર રાશિમાં આવે છે. ઇતર વિગોદમાં કેન્દ્રિત થાય એકવાર ઇતર વિગોદમાં ગમે તેમ અને આ બાજુ 6 મહિનામાં 608 જીત સીતાલીમાં મળે છે. વચ્ચેની જે વ્યવહાર રાશિની સંખ્યા છે એ કાંઈ સરખી રહી છે. સંસારમાં વધઘટ થતી નથી એટલા ને એટલા જોવા જેટલો મોક્ષમાં જવાનો આંક ઓછો છે એટલો સરખું પરિમાણ થાય. આવી સરખું થઈ ગયું ને, 608 સીધા લઈ માં જાય, 608 ની ગોલ માંથી બહાર નીકળે, વ્યવહાર રાશિ માં આવે, રાશિ સરખી રહે છે, વ્યવહાર રાશિ હંમેશા અનંતકાળથી આમ ચાલતું આવ્યું છે, અનંતકાળ સુધી આમ ચાલશે. એટલી બધી સંખ્યા જીવોની અનંત જીવોની સંખ્યા છે, અનંતકાળ આમ જ ચાલશે. તાત્પર્ય એ છે કે પોતે 608 માં સિદ્ધાલયમાં પહોંચવાની તૈયારી કરે, હા તાત્પર્ય છે. જાણવાનો વિષય નથી, માત્ર ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા કરવી, ઇન્ફોર્મેશન યુરોની જેમ, માત્ર માહિતી જ્ઞાનનો વિષય નથી. એમાંથી તાત્પર્ય એ કાઢવાનું છે કે આપણે આમાંથી કરીને નીકળી જવું. જગત આપણું દુઃખે કરીને સળગે છે, ચારે કોર રાગની આગ લાગેલી છે, મારે વિતરાકીને છૂટી જવું, આ નિર્ણય કરવાનો છે, અંદર ગાંઠ મારવાની છે. આ વાત બરોબર, આપણું જગત સળગે છે, રાગ આગ જય સદાશ્રી છે, ચારે કોર હળગ્યું છે, આપણે છલંગ મારીને નીકળી જવું છે, કૂદકો મારીને નીકળી જવું, કેવી રીતે એનો કોઈ કારણ નથી, અકારણપણે, એટલે તો નિગોદમાં અકારણપણે છે, નિગોદમાંથી બહાર નીકળે તો પણ અકારણપણે છે, એનું કોઈ કારણ નથી, અકારણ કાળલબ્ધિ કહેવામાં આવે છે. મિથ્યા દર્શન નો વિસ્તાર કરે છે કે કેવા કેવા મિથ્યાત્વના વિરાધક પરિણામો જીવોને થાય છે, કે અન્ય જીવનું હું હિતરહિત કરી શકું છું, અથવા ભૌગોલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું છું, એમ જે માને છે તે પોતાને પોતાના અસ્તિત્વને ઘુસાડીને અન્ય જીવપણે કે અન્ય ભૂગોળપણે માને છે, અન્ય દ્રવ્ય સ્વરૂપે માને છે, તેથી આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ છોડવા યોગ્ય છે. આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ એ જ આ જીવનું મોટામાં અહિત કરનાર છે. જગતમાં સરોપ એક વાર કરડે ને ઝેર એક વાર ખાય તો એક વાર મરે, આ અનંત જન્મ મરણ કરે એમ ઝેરી તત્વ છે, મિથ્યા માન્યતા એ ઝેરી તત્વ છે, તે છોડવા યોગ્ય છે. કરતા એક દ્રવ હોય અને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય એવું કદી પણ બની શકે જ નહીં. આ કર્તા કર્મના દ્રષ્ટિકોણ ઉપર આખા સમયસાર ગ્રંથની રચના છે. સમયસારમાં 9 તત્વના અધિકાર છે, એ ઉપરાંત બીજા 2 અધિકાર છે, જીવ અધિકાર, અજીવ અધિકાર, પુણ્ય અધિકાર, પાપ અધિકાર, પાપ અધિકાર, આશ્રવન સંબંધિરાને મોક્ષ, એ ઉપરાંત 2 અધિકાર છે, એક કર્તા કર્મ અધિકાર અને એક સર્વ વિશિષ્ટ જ્ઞાન અધિકાર. કર્તા કર્મ અધિકારની અંદર કારણ કાર્યની ચર્ચા કરી અને ઘણી ગાથાઓ લખી, વિસ્તાર વાળો અધિકાર છે, 69 ગાથાથી તે માંડીને 144 ગાથા, 32 અને 44 68 ગાથા એ છે, અને 408 થી 415 આઠમી લઈ લેવી પડે, 122 કથા બીજી છે, વિષય બંને નો એક છે, નામ જુદા જુદા છે. સર્વ વિશુદ્ધ એટલે અકર્તા સ્વભાવિક જ્ઞાન, સર્વ વિશુદ્ધ જ્ઞાન એટલે સ્વાભાવિક જ્ઞાન, શુદ્ધ જ્ઞાન એટલે સ્વાભાવિક જ્ઞાન, અકર્તા સ્વભાવિક જ્ઞાન. અને કર્તા કર્મ પણ વિષય બંને નો અસ્થિ નાસ્તિ થી એક છે. 68 ને 122 ને 68 કેટલી થઈ, 225 ગાથાઓ છે નહી, એમાં જે 8 અધિકાર છે મને પાપ ભેગા લીધા છે, જીવ જીવ ભેગા લીધા છે, 7 અધિકાર છે. 7 અધિકારમાં 225 ગાથામાં પણ દ્રષ્ટિકોણ આપને એવો છે કરતા કર્મ નો, ન્યુ પોઈન્ટ એક જ છે. 9 તત્વ ને અનેક દ્રષ્ટિએ વ્યાખ્યાન કરી શકાય, 9 તત્વ નું અનેક દ્રષ્ટિએ વ્યાખ્યાન કરી શકાય, એમાં ભગવાન કુંદાચાર્ય કરતા કર્મ ના દ્રષ્ટિકોણ થી એનું વ્યાખ્યાન કર્યું છે. અમૃતચંદ્રાચાર્ય એ દ્રષ્ટિકોણ થી એની ટીકા કરી, એમ આખો સમય સાર એને જો એક સૂત્રમાં સાંકળવામાં આવે તો કર્તા કર્મની જે મિથ્યા માન્યતા છે અને આત્માનું સર્વવિશુદ્ધ જે જ્ઞાન સ્વરૂપ છે એને સમજાવવાનો એક ગ્રંથ છે, જેનાથી અનાદિનું અજ્ઞાન એને મિથ્યાત્વ દર્શાવી જાય. કરતા એક દ્રવ્ય હોય અને તેનું કર્મ એટલે કાર્ય બીજા દ્રવ્યનો પર્યાય હોય એવું કદી પણ બની શકે નહીં, કેમ કે તો કોઈ વસ્તુ વ્યવસ્થા ન રહે. આનું કામ આ કરે, એનું બીજો કરે, એનું ત્રીજો કરે, એનું ચોથો કરે, અને એક ઓલાને ધક્કો મારે, બીજો બીજાને, એનો ધક્કો બીજાને વાગે, એનો ધક્કો ત્રીજાને વાગે, કોઈ વ્યવસ્થા રહેતી એના વ્યવસ્થાના આપણો દોષ આવે છે, એવું કદી પણ બની શકે જ નહીં. કારણ કે જે પરિણમે તે કરતા, સ્વતંત્રપણે પોતાની શક્તિથી પરિણમે તે કરતા, અને તેનું કાર્ય તે પરિણામ તે કર્મ, અને તેની પરિણતિ એટલે એક કાર્યમાંથી પલટીને બીજા કાર્યમાં પરિણમે પદાર્થ એવી જે ક્રિયા તેને પરિણતિ કહેવામાં આવે છે. કરતા કર્મ અને ક્રિયા એક વસ્તુના ત્રણ ભેદ જોવામાં આવે છે. વસ્તુ એક છે, ભેદ એના ત્રણ બીજા, અવસ્થા ભેદે ત્રણ ભેદ છે એમ કહે છે. જે પરિણમે તે કરતા, પરિણામ થાય તે કાર્ય, અને પરિણામ બદલાય તેને ક્રિયા કહેવામાં આવે છે. એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે. એક જ દ્રવ્યથી એક જ દ્રવ્યની દ્રવ્યથી અભિન્ન એવી અવસ્થાઓ છે એમ કહેવું. દ્રવ્યથી અભિન્ન એવી અવસ્થાઓ છે. દ્રવ્ય કરતા છે, એનું પરિણામ કાર્ય છે, કાર્ય બદલાય છે તેની ક્રિયા છે. ત્રણેય પોતપોતાના સ્થાનમાં ભિન્ન ભિન્ન છે અને વસ્તુતા એ ત્રણેય એક છે એમ કહેવું. બરોબર, એ રીતે કરતા કર્મનો વિષય મુખ્યપણે આ બોલની અંદર ચાલશે. એમાંથી મિથ્યા દ્રષ્ટિકોણ કેમ થાય પ્રગટે, સમ્યક દ્રષ્ટિકોણ કેમ પ્રગટે, એ તાત્પર્ય પણ પ્રવચનમાં એ સ્પષ્ટ કર્યું.